आचार्य जिन शासनोन्नति करा, पूज्या उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रया राधिका, पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक एमां परिशिष्ट त्रीजू एटले के बनारसी दासजी रचित परमार्थ वचनिका एनो आपणे केटलो भाग कर्यो छे अने जे थोड़ो भाग बाकी रह्यो छे ए आपणे लईए छीए। एमां अनंतता नो विचार आपणे कर्यो अने एना पछी थी હવે મૂળ અને જ્ઞાની જીવનું વિશેષપણું અન્ય પણ સાંભળો એની ત્યાંથી શરૂઆત કરીએ છીએ એટલે એની ઉપરનો પેરેગ્રાફથી આપણે લઈએ। 15મી આવૃત્તિમાં પાના નંબર 359 ઉપરથી બીજો પેરેગ્રાફ। મિથ્યાદ્રષ્ટિ જીવ ન આગમી છે ન અધ્યાત્મી છે, કારણ કે તે કથન માત્ર તો ગ્રંથ પાઠના બળ વડે આગમ અધ્યાત્મનું સ્વરૂપ ઉપદેશ માત્ર કહે છે, પરંતુ તે આગમ અધ્યાત્મના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણતો નથી। તેથી મૂંઢ જીવ ન આગમી કે ન અધ્યાત્મી છે, કારણ કે તેને તે ભાવનું વેદન જ નથી, એને આગમનું પણ જ્ઞાન નથી, આગમમાં શું કહેવા માંગે છે, કઈ રીતે વાત છે એ પણ ખ્યાલ નથી, અને અધ્યાત્મી પણ નથી એટલે એને અધ્યાત્મનું પણ જ્ઞાન નથી। એવા જીવને મૂંઢ કહી અને હવે એની વાત કરવી છે। મિથ્યાદ્રષ્ટિ જીવ છે એ આગમી પણ નથી। આગમ અને અધ્યાત્મના સ્વરૂપની અગાઉ વાત કરી એ પ્રમાણે જે આગમનો જાણકાર છે અને ધર્મમાં પદાર્પણ કરવા ઈચ્છે છે એવો પણ આ જીવ નથી અને અધ્યાત્મની પણ એને ખબર નથી, એટલે એવા મિથ્યાદ્રષ્ટિની અહીંયા વાત કરતા પંડિતજી કહે છે કે હવે મૂંઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું અન્ય પણ સાંભળો। જ્ઞાતા તો મોક્ષ માર્ગ સાધી જાણે છે, મૂંઢ મોક્ષ માર્ગ સાધી જાણે નહીં। જો મોક્ષ માર્ગને જે જાણતો નથી એમાં પ્રવર્તતો નથી એટલે કે એ મોક્ષ માર્ગને સાધતો નથી એને અહીંયા મૂંઢ ગયો। મૂંઢ મોક્ષ માર્ગ સાધી જાણે નહીં, અને જ્ઞાતા તો એ છે કે જે મોક્ષ માર્ગ સાધી શકે છે સાધી જાણે છે એનો પુરુષાર્થી થયો છે એ જ્ઞાતા છે। બાકી પંડિત થયો હોય અને મોક્ષ માર્ગમાં ન પ્રવર્તતો હોય તો એ પણ જ્ઞાતા કહેવાય નહીં। હવે અહીંયા વાત કરે છે કે શા માટે, તો સાંભળો, મૂંઢ જીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમ અંગને એકાંતપણે સાધી મોક્ષ માર્ગ દર્શાવે છે। વાંચી જવું, માત્ર દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને એને એ ધર્મનો વ્યવહાર માને અને અધ્યાત્મ અંગને વ્યવહારથી પણ જાણે નહીં કે અધ્યાત્મ અંગ શું છે, એ તો શુદ્ધ ચેતના પદ્ધતિ છે અધ્યાત્મ અંગ, તો એને એ જાણે નહીં એટલે એને મૂંઢ કહેવામાં આવ્યો। એ મૂંઢ દ્રષ્ટિ જીવનો સ્વભાવ છે જે આગમ અંગને એકાંતપણે સાધી અને મોક્ષ દર્શાવે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહી અને એને કાઢી નાખે, ના એ તો વાત આપણે હોય નહીં, અત્યારે વર્તમાનમાં એમ જ ચાલી રહ્યું છે। નિશ્ચયની વાત કરવા જાઓ તો હમણાં એ તમે રહેવા દો, હમણાં એ વાત તમે રહેવા દો, હમણાં તમે આટલું કરો એમ કરી અને શુભની વાત કરે છે. અને અત્યારે વર્તમાનમાં કેટલાક સાધુઓ પણ આવો જ ઉપદેશ આપે છે. નિશ્ચયથી જે મોક્ષ માર્ગ છે એની તમે ચર્ચા કે એના સંબંધી પ્રશ્ન કરવા જાઓ તો તમને એમ કહેશે કે તમે હમણાં એ રહેવા દો, તમે હમણાં આટલું આ પ્રમાણે તપ કરો, આવી વાત કરે છે. અને આ તો ભારતમાં બનતું આવે છે અને એવા તો કેટલાય ઉદાહરણો મળે છે કે તત્વની વાત કરતા હોઈએ આપણે સ્વાધ્યાયમાં, એ સંબંધીના સાંભળી અને આપણા મુમુક્ષુ જ્યારે એમને પ્રશ્ન કરે ત્યારે આવી જ વાત કરે કે તમે એ રહેવા દો, નિશ્ચયની વાતને કે હમણાં રહેવા દો. અરે હમણાં રહેવા દો તો ક્યારે, આ જીવન આમ જ પૂરું થઈ જશે. નિશ્ચયની વાત જ મુખ્ય છે, મોક્ષ માર્ગ ત્યાં જ છે. નિશ્ચયથી જે મોક્ષ માર્ગ છે એ જ સાચો મોક્ષ માર્ગ છે. બાકી વ્યવહાર જે છે એ તો શુભભાવ એ વચમાં આવ્યા વગર રહેતો નથી, એ વચ્ચે આવતી વસ્તુ છે, એ આદરણીય નથી. શુદ્ધ નયનો વિષય, દ્રવ્યાર્થિક નયનો વિષય, નિશ્ચય મોક્ષ માર્ગ એ જ સાચો મોક્ષ માર્ગ છે. એની વાત નહીં કરીએ, એને નહીં સમજીએ તો ધર્મની શરૂઆત ક્યાંથી થશે? અહીંયા આગળ કહે છે કે એને એ જ પ્રમાણે સૂજે છે, કોને એ મૂંઢ દ્રષ્ટિ છે એને એમ જ એ વાત લાગે છે. અને સાથી કારણ કે આગમ અંગ બાહ્ય ક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે. બાહ્ય ક્રિયાઓમાં રાચી રહેવું એ બહુ સહેલું છે. કૃપાળુદેવે પણ કહ્યું છે કે બાહ્ય ક્રિયામાં રાચી રહેતા કંઈ જ્ઞાન થતું નથી, આત્મામાં જવાતું નથી. અને તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂંઢ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતરદ્રષ્ટિ ગ્રાહ્ય છે તે ક્રિયાને મૂંઢ જીવ જાણે નહીં. અંતરંગ જે પુરુષાર્થ કરવાનો છે એને જો સમજતો નથી તો બીજું બધું કંઈ કાર્યકારી થતું નથી. આત્મા છે એ અમૂર્તિક પદાર્થ છે, શરીર છે એનાથી ભિન્ન છે. શરીરની જે કોઈ ક્રિયા કરવામાં આવે એ કંઈ આત્માની ક્રિયા થતી નથી. આત્મા શું કરી શકે એનો જો નિર્ણય કરે તો એને ખ્યાલ આવે કે ધર્મ શું કહેવાય, આત્મામાં શું થઈ શકે. આત્મા બીજું કંઈ કરી શકતો નથી, શરીરની કોઈ ક્રિયા કરતો જ નથી. આત્મા માત્ર ભાવ કરે, એના ભાવ કેવા હોવા જોઈએ, પોતાના શુદ્ધ ભાવ હોવા જોઈએ. શુદ્ધ ભાવ નથી કરતો અને આખો વખત એ તો બહારમાં ને બહારમાં પોતાના સ્વભાવ ભાવ સિવાય વિપરીત ભાવે પરિણમે છે, એમાં ધર્મ ક્યાં આવ્યો? એ શુભ ભાવ કરે તો પણ એ બંધનું કારણ છે, અશુભ ભાવ કરે તો પણ બંધનું કારણ છે. શુદ્ધ ભાવમાં રહે છે તો એ પોતે પોતાના નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને એ કરવાનું છે. એટલે આખું ધર્મનું સ્વરૂપ અંતરંગ છે એ વાતને ભૂલી અને એ બાહ્ય ક્રિયામાં એ ઉલ્લસિત થાય છે, એમાં જ એનું બધું વીર્ય ઉલસે છે, એ જ જાણે ધર્મ છે એમ જ એ માને છે. હવે બાહ્ય ક્રિયા કરે છે એમાં તો શરીરની જે કંઈ ક્રિયા થવાની હોય તે થાય, એ વખતે એનો ભાવ શુભ છે તો એટલું શુભનો બંધ પડે, પણ એથી કે ધર્મ ન થાય, મુક્તિની દશા ન થાય, એ વાત અહીંયા પંડિતજીએ આ ચાર લીટીમાં સમજાવી દીધી. આ કેટલીક વાતો શાસ્ત્રોમાં જે પાનાઓ ભરીને કહેવામાં આવ્યું હોય એને પંડિતો સારી રીતે સમજ્યા હોય તો આપણને એ થોડા શબ્દોમાં સમજાવી શકે. અહીંયા પણ બનારસીદાસજીએ આ વાત પરમાર્થવતનિકામાં બહુ સરસ રીતે મૂકી દીધી છે કે બાહ્ય ક્રિયા કરતો થકો એ મૂંઢ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે. એમ માને છે કે આ હું વ્રત ને તપ ને બધું કરું છું બસ, એટલે હું મોક્ષે જવાનો છું. સમ્યક દર્શન તો કે અમને બસ શ્રદ્ધા છે એટલે સમ્યક દર્શન થઈ ગયું. અરે પ્રભુ એમ ન હોય, આ આખું સ્વરૂપ જુદું છે, વસ્તુનું સ્વરૂપ આખું અંતરંગ છે. આત્મા એ કંઈ બહારથી જણાય એવી વસ્તુ નથી અને એ કંઈ ઇન્દ્રિય દ્વારા એને પ્રાપ્ત કરી શકાતો નથી, એ અંતરંગ વસ્તુ છે. અને એને અતિન્દ્રિયપણે પ્રાપ્ત કરવો હોય તો તારે એની અતિન્દ્રિયપણાની ક્રિયા સમજવી પડશે ને. અતિન્દ્રિયપણે આત્મા શું કરી શકે છે, પોતે પોતાને જાણી શકે છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે તો એ જ્ઞાન કરે, બીજું કંઈ કરે નહીં. આ વાત સમજવાની છે. અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતરદ્રષ્ટિ ગ્રાહ્ય છે તે ક્રિયાને મૂંઢ જીવ જાણે નહીં, કારણ કે અંતરદ્રષ્ટિના અભાવથી અંતરદ્રષ્ટિના અભાવથી એ અંતર તરફ પોતાના સ્વરૂપ તરફ જોતો જ નથી. અંતરદ્રષ્ટિનો અભાવ, અંતરક્રિયા દ્રષ્ટિગોચર આવે નહીં, એને એ દેખાતું જ નથી, એની દ્રષ્ટિમાં એ આવતું જ નથી પોતાનું સ્વરૂપ. તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ ગમે તેટલી બાહ્ય ક્રિયા કરતો છતો પણ એ બાહ્ય ક્રિયા કરતો હોય તો પણ મોક્ષ માર્ગ સાધવામાં અસમર્થ છે. આ મિથ્યાદ્રષ્ટિની વાત કરી, અજ્ઞાનીની વાત કરી, મૂંઢની વાત કરી, બધું એમાં એમણે સમાવી દીધું. આગળ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિનો વિચાર સાંભળો. સમ્યક દ્રષ્ટિ કોણ કહેવાય તે સાંભળો. સંશય, વિમોહ અને વિભ્રમ એ ત્રણ ભાવ જેનામાં નથી એ જીવ સમ્યક દ્રષ્ટિ. આ એક સરળ વ્યાખ્યા એમણે આપી છે. આપણે સમ્યક દર્શનમાં એક વસ્તુ જોઈ ગયા છીએ કે એના આઠ અંગનો આપણે વિચાર કર્યો છે અને એમાં એને કોઈ સંશય હોતો નથી. સમ્યક દર્શન થયા પછીથી એને સંશય હોય નહીં, શંકા હોય નહીં. અહીંયા એ વાત ઉપર ભાર મૂકીને વાત કરી છે કે સંશય, વિમોહ અને વિભ્રમ એ ત્રણ ભાવ જેનામાં નથી તે જીવ સમ્યક દ્રષ્ટિ. હવે સંશય, વિમોહ અને વિભ્રમ શું છે એ પંડિતજી અહીંયા દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે જેમ કે ચાર પુરુષ કોઈ એક સ્થાનમાં ઉભા હતા, ત્યાં કોઈ અન્ય પુરુષે તે ચારે પાસે એક છીપનો ખંડ લાવી બતાવ્યો. છીપ સમુદ્રમાંથી મળે છે ને તે છીપ. અને પ્રત્યેકને પ્રશ્ન કર્યો કે આ શું છે, છીપ છે કે રૂપું, છીપ છે કે ચાંદી છે, કેમ કે એ પણ ચાંદી જેવી ચમકતી હોય છે ને. એટલે પ્રથમ સંશયવાળો પુરુષ બોલ્યો કે કાંઈ સમજ પડતી નથી કે આ છીપ, આ તે છીપ છે કે રૂપું છે, મારી દ્રષ્ટિમાં તેનો નિર્ધાર થતો નથી. આ સંશયવાળો બોલ્યો. પછી બીજો વિમોહવાળો પુરુષ બોલ્યો કે મને એ કાંઈ સમજણ નથી કે તમે છીપ કોને કહો છો તથા રૂપું કોને કહો છો. એને તો છીપ ને રૂપા વિશે જ ખ્યાલ નહોતો, એ વિમોહવાળો. મારી દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી તેથી હું નથી જાણતો કે તમે શું કહેવા માંગો છો. એનો પ્રશ્ન સમજો નહીં, રૂપું શું છે, છીપ શું છે એ પણ એને ખબર નથી, એ વિમોહવાળો. અથવા તો એ ચૂપ રહે, કઈ જેને તો સમજમાં જ ના આવે પેલાનો પ્રશ્ન જ, એ વિમોહવાળો. પહેલો હતો એ સંશયવાળો, એને છીપ અને રૂપું એ શું છે એનું તો ભાન છે પણ આ છીપ છે કે રૂપું એને ખ્યાલમાં આવતું નથી, એનો નિર્ધાર નથી થતો, એ સંશયવાળો છે. કદાચ આ છીપ પણ હોય ને કદાચ રૂપું પણ હોય એમ એને મનમાં સંશય રહેતો હોય. પણ પેલા વિમોહવાળાને તો કંઈ જ ખબર નથી પડતી, એને તો એનો પ્રશ્ન પણ સમજાતો નથી અને એ શેની વાત ચાલે છે એ પણ સમજણ નથી પડતી. એ છીપની અને રૂપાની શું વાત છે અને શું કહેવા માંગે છે, શું પ્રશ્ન છે, કંઈ સમજણ નથી પડતી, એ વિમોહવાળો. અથવા તો એ મૂંઢની જેમ બેસી રહે છે, ચૂપ રહે છે, ગેલછાથી બોલે નહીં. હવે ત્રીજો વિભ્રમવાળો, વિભ્રમવાળો પુરુષ બોલ્યો કે આ તો પ્રત્યક્ષ પ્રમાણ રૂપું છે, એને ઊંધી માન્યતા છે. વિભ્રમ એટલે ઊંધી જ માન્યતા, એ ઊંધું માનનારો જે છે એ એમ બોલ્યો કે આ રૂપું છે, આને ચીપ કોણ કહે છે, મારી દ્રષ્ટિમાં તો રૂપું સૂજે છે તેથી સર્વથા પ્રકારે તે રૂપું જ છે. એટલે આ ત્રણેની વાત કરી, એમણે તો કોઈ ચીપના સ્વરૂપને જાણ્યું નથી, ત્રણને ખ્યાલ નથી, તેથી એ ત્રણેય મિથ્યાવાદી છે, એમને તો મિથ્યાત્વ છે. હવે ચોથો પુરુષ બોલ્યો કે આ તો પ્રત્યક્ષ પ્રમાણ છીપના ખંડ છે, તેમાં સંશય શો, છીપ 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 નિર્ધાર છીપ, જો આને કોઈ અન્ય વસ્તુ કહે તો તે પ્રત્યક્ષ પ્રમાણ ભ્રમિત અથવા અંધ. એટલે ચોથો છે એને બરાબર છે, એને કોઈ શંકા નથી, સંશય નથી, એ જાણકાર છે. હવે આ તો દ્રષ્ટાંત કહ્યું, એના ઉપરથી સમજી જવું કે સમ્યક દ્રષ્ટિ જે છે એને શું હોય, વિમો હોય એને શું હોય, સંશય હોય એને શું હોય, વિભ્રમ હોય એને શું હોય. એટલે પંડિતજી અહીંયા કહે છે કે તેવી રીતે સમ્યક દ્રષ્ટિને સ્વ પર સ્વરૂપમાં સંશય પણ ન હોય, વિમોહ ન હોય, વિભ્રમ પણ ન હોય, એ યથાર્થ દ્રષ્ટિ છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિ વડે મોક્ષ પદ્ધતિ સાધી જાણે છે. હવે આ વાતની સાથે એક વાત યાદ કરાવું કે સમ્યક દ્રષ્ટિને કઈ જગતના પદાર્થો એવી રીતે જ્ઞાન હોય માટે સમ્યક દ્રષ્ટિ છે એમ ન બને. સમ્યક દ્રષ્ટિ જે છે એની શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, એને પોતાનું સ્વ અને પર એ બંને ભિન્ન છે એ માટે બરાબર હોય, એમાં કોઈ એને સંશય ન હોય, વિમોહ ન હોય, વિભ્રમ ન હોય, પોતાના સ્વરૂપને એ બરાબર યથાર્થ જાણતો હોય. એમ ન હોય કે એને બીજું બહારનું અહીંયા જગતનું જ્ઞાન જે છે એ પણ બરાબર જ હોય, ખબર બરાબર જ પડતી હોય એવું ન હોય. કોમ્પ્યુટર વિશે એને બરાબર જાણકારી હોય, એમાં એની ભૂલ ના પડતી હોય, કે કાર વિશે, કારમાં જુદા જુદા ભાગ આવતા હોય, નવા નવા ફીચર ઉમેરાતા હોય એના વિશે એને બરાબર જ ખબર જ હોય એવું બધું ન હોય, તો કંઈ એમાં જ્ઞાન એનું ખોટું પણ હોય, એની માન્યતા ખોટી હોય, એ જાણતો ન પણ હોય, તો એથી કંઈ એ મિથ્યાદ્રષ્ટિ થઈ નથી જતો. સમ્યક દ્રષ્ટિને કંઈ બધું જ્ઞાન, બહારનું બધું જ એ રીતે જ્ઞાન હોય, સાચું જ હોય એમ અપેક્ષા રાખવી નહીં. સમ્યક દ્રષ્ટિ તો એ છે કે જેની દ્રષ્ટિ આત્મા તરફ થઈ છે એની આત્માના સ્વરૂપને જે જાણે છે યથાર્થ, જેવું તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવું જે જાણે છે, સ્વથી પરને એ જુદું જાણે છે અને એવું એણે અનુભવ કર્યું છે, એ સમ્યક દ્રષ્ટિ છે. એને સંશય નથી, એને જગત પ્રત્યે સંશય નથી કે આ જગત એ શું છે. જગતને અને પોતાને એ ભિન્ન માને છે અને પોતાનું શું સ્વરૂપ છે એમાં કોઈ એને સંશય, શંકા કે વિમોહ કે વિભ્રમ નથી, ઊંધી માન્યતા પણ નથી કે અજ્ઞાનતા નથી. એને બરાબર સ્પષ્ટ છે કે આ જીવ છે અને આ જીવ છે અને એની સાથે આ જે શરીર છે એ બંને તદ્દન ભિન્ન છે, અને આ આત્માના ભાવ છે, આ શુદ્ધ ભાવ તે જ આત્માના ભાવ છે, અને એ સિવાય અન્ય ભાવ છે એ કાં તો શુભ અથવા અશુભ છે અને એને લીધે થઈને બંધ જ થાય છે, દરેક સમયે સમયે બંધ થાય છે. આ વાતમાં એને કોઈ શંકા નથી, કોઈ સંશય નથી, એમાં કોઈ એને મૂંધી માન્યતા એટલે વિભ્રમ નથી કે મૂંઢતા વિમોહ નથી, એ રીતે એ યથાર્થ દ્રષ્ટિ છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિ વડે મોક્ષ પદ્ધતિ સાધી જાણે છે. તે બાહ્ય ભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે. તે નિમિત્ત તો નાના પ્રકારના છે, એક રૂપ નથી. બાહ્ય ભાવને બાહ્ય નિમિત્ત રૂપ માને છે. જે જગતના પદાર્થો છે એના નિમિત્તે જે કંઈ ભાવ થાય છે એ બધા બાહ્ય નિમિત્તને કારણે થતા ભાવો જે છે એ બાહ્ય ભાવ છે, એટલે કે અંતરના ભાવ નથી, એટલે આત્માના ભાવ નથી. તેથી અંતરદ્રષ્ટિના પ્રમાણમાં મોક્ષ માર્ગ સાધે છે. સમ્યક જ્ઞાન, સ્વસંવેદન અને સ્વરૂપ આચરણની કણિકા જાગે મોક્ષ માર્ગ સાચો. સ્વસંવેદનરૂપ સમ્યક જ્ઞાન જ્યારે થાય અને સ્વરૂપ આચરણ થાય ત્યારે એ મોક્ષ માર્ગમાં છે એમ સમજવું. બહુ સરસ રીતે વાત મૂકી દીધી છે. ગુરુદેવ પણ એમ જ કહે છે ને કે સમ્યક જ્ઞાનથી જ ધર્મની શરૂઆત થાય, અને સમ્યક જ્ઞાન કેવું, અનુભવ સહિતનું સ્વરૂપ આચરણ, સ્વરૂપ આચરણ ચારિત્ર સમ્યક દ્રષ્ટિને હોય, ચોથા ગુણસ્થાને સ્વરૂપ આચરણ ચારિત્ર અથવા સમ્યક આચરણ ચારિત્ર હોય છે, અને એવું છે જેને એ જ મોક્ષ માર્ગમાં છે. આગળ અહીંયા કહે છે કે મોક્ષ માર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય છે. મોક્ષ માર્ગ સાધવો તે વ્યવહાર અને નિશ્ચય શું છે, તો કે જે સાધ્ય છે એ નિશ્ચય છે. શું સાધવાનું છે, કે શુદ્ધ દ્રવ્ય, આત્મદ્રવ્ય જે અક્રિયારૂપ છે, એટલે પરિણમન જે થાય છે એ પર્યાય છે, પરિણમન જે થાય છે એ તો પર્યાય છે, પણ જે અક્રિય રહેવું છે એ એવું એવું જ રહેવું છે, જે બદલાતું નથી, જેમાં કોઈ ફેરફાર થતા નથી, એ જ નિશ્ચય છે, એ આત્મદ્રવ્ય શુદ્ધ, એની પ્રાપ્તિ કરવાની છે. અને એને પ્રાપ્ત કરવામાં જે કંઈ આત્માને લક્ષે જે કંઈ કરવામાં આવે છે એને અહીંયા અપેક્ષાથી વ્યવહાર કહ્યો. એ પ્રમાણે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ જાણે છે, પણ મૂંઢ જીવ જાણે નહીં અને માને પણ નહીં. મૂંઢ જીવ બંધ પદ્ધતિને સાધતો થકો તેને મોક્ષ માર્ગ કહે તે વાત જ્ઞાતા માને નહીં. મૂંડ જીવ બંધ પદ્ધતિને, બંધ પદ્ધતિ એટલે શુભ અને અશુભ ભાવ જેને લીધે થઈ અને પુણ્ય અને પાપના બંધ પડે એ બંધ પદ્ધતિ, એવી બંધ પદ્ધતિને શુભ ભાવ અને અશુભ ભાવને એ સાધે છે ને એવો સાધતો એને જે મોક્ષ માર્ગ સમજે છે. પૂજા વ્રત તપ ભક્તિના ભાવ છે એ શુભ ભાવ છે, એ શુભ ભાવને જ એ મોક્ષ માર્ગ કહે છે અને એ વાત જ્ઞાતા માને નહીં. એટલે જે જ્ઞાની છે એને એ માન્ય નથી, એ તો સમજે છે કે જે કંઈ કરવાનું છે તે આત્મામાં જ કરવાનું છે, આ બધો શુભ ભાવ છે અને એ શુભ ભાવ મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરે છે એને હોય જ છે. જ્યારે એ શુદ્ધ ભાવમાં નથી ત્યારે એ શુભ ભાવમાં જ હોય, શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ હોય અને જ્યારે શુદ્ધ ભાવમાં નથી રહી શકાતું ત્યારે શુભ ભાવ હોય જેથી કરીને અશુભ ભાવ આવે નહીં. પણ એમ નથી કે શુભ ભાવનો પુરુષાર્થ હોય, એવું હોય નહીં. કેમ કે બંધને સાધવાથી બંધ સધાય પણ મોક્ષ સધાય નહીં, એટલે બંધની પ્રાપ્તિ થાય. અને બંધ તો કર્મબંધ તો અનાદિનો એને છે જ, થયા જ કરે છે અને એમ કરતાં એને ભવના ભ્રમણ થાય છે. જ્ઞાતા જ્યારે કદાચિત બંધ પદ્ધતિનો વિચાર કરે, જ્ઞાતા એટલે જ્ઞાની, ત્યારે તે જાણે કે આ પદ્ધતિથી મારું દ્રવ્ય અનાદિનું બંધરૂપ ચાલ્યું છે, હવે એ પદ્ધતિથી મોહ તોડી વર્તું, એ બંધ પદ્ધતિનો વિચાર કરે તો એ જાણવાને અર્થે કરે, વર્તમાન પર્યાયમાં હું કેવી રીતે બંધાયેલો છું, કઈ રીતે કર્મની દશા છે, એમ એને જાણવા માટે એનો વિચાર કરે. એમ નહીં કે એ બધા જે ભાવ છે, શુભ ભાવ છે, એ ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે, એમ નહીં. એટલે એ જો વિચાર કરે છે કોઈક રીતે એનો, જે આપણે 12મી ગાથા સમયસારની એમાં જે જોઈ ગયા તે પ્રમાણે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એવી રીતે આ એને એ જાણે છે. જ્ઞાની જ્ઞાતા કે જ્યારે એનો વિચાર કરે તો એને એમ વિચાર કરે છે કે એ બંધાવાના જે ભાવ છે અને અત્યારે વર્તમાનમાં મારી આ દશા છે એનો એ વિચાર કરે છે કે આનાથી હું કઈ રીતે છૂટું, એ હવે એ બંધ પદ્ધતિ કેવી રીતે હું તોડું, એ બંધાવાનું જે થઈ રહ્યું છે, સમયે સમયે બંધ પડી રહ્યા છે, એને હું કેવી રીતે રોકું. કર્મબંધ તો દરેક સમયે થાય છે ને, કેમ કે કોઈ સમય ખાલી નથી જતો કે જ્યારે એને ભાવ ન હોય. શુભ અથવા અશુભ બે જ ભાવ હોય છે, શુદ્ધ ભાવમાં તો એ ક્યાં છે જ, શુદ્ધ ભાવમાં હોય ત્યારે તો એને સંવર હોય. એટલે શુભ અને અશુભ ભાવ દરેક સમયે થાય છે અને દરેક સમયે એવા બંધન થાય છે, એટલે એ બંધની પદ્ધતિ છે. એને તોડી અને એને એને હવે નવા બંધ ન થાય એવું કરવું છે. એટલે આ પદ્ધતિનો રાગ પૂર્વની જેમ એ નર તું શા માટે કરે છે, એને હંમેશા એમ થાય કે પહેલા પણ આવી જ રીતે હું રાગ કરતો હતો ને એમ જ અનાદિનું ચાલ્યું આવે છે, તો હવે એવો રાગ કરવા જેવો નથી. તે ક્ષણ માત્ર પણ બંધ પદ્ધતિમાં મગ્ન થાય નહીં, શુભાશુભ ભાવમાં એ ક્ષણ માત્ર પણ મગ્ન થાય નહીં, તો જ એ જ્ઞાતા કહેવાય, તો જ એ જ્ઞાની કહેવાય. તે જ્ઞાતા પોતાનું સ્વરૂપ વિચારે, અનુભવે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે તથા નવધા ભક્તિ તપ ક્રિયા પોતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ થઈને કરે. એ બધું જે કંઈ વ્રત તપ ભક્તિ બધું જે છે એ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાને અર્થે છે. એટલે એવા શુભભાવ જ્યારે આવે ત્યારે પણ એની દ્રષ્ટિ તો પોતાના આત્મા તરફ જ હોય, લક્ષ તો આત્મા તરફ જ હોય. એટલે શુદ્ધ સ્વરૂપ સન્મુખ થઈને કરે એ જ્ઞાતાનો આચાર છે, એનું નામ એ મિશ્ર વ્યવહાર છે. આ જ સાચો વ્યવહાર મોક્ષ માર્ગમાં, વ્યવહાર સાચો આ વ્યવહાર કહેવાય. નિશ્ચય છે તો વ્યવહાર છે, અને નિશ્ચય સાચો નિશ્ચય જે છે એ મોક્ષ માર્ગ છે, અને એવો નિશ્ચય છે તો સાથે એ નિશ્ચયની પ્રાપ્તિ એટલે એવા શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નો જે માર્ગ છે એને વ્યવહાર કહેવામાં આવે. એટલે અહીંયા એનું નામ કહ્યું કે આ નામ મિશ્ર વ્યવહાર છે. હવે આગળ વાત કરે છે કે હે જ્ઞેય ઉપાદેય રૂપ જ્ઞાતાની ચાલનો વિચાર, જ્ઞાનીની વાત કરે છે. એમાં હે જ્ઞેય ઉપાદેય શું છે અને જ્ઞાતા એને કઈ રીતે લે છે એ વાત અહીંયા સમજાવે છે. કહે છે કે હે ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, હે એટલે છોડવારૂપ, ત્યાગ કરવારૂપ એ શું છે તો કે પોતાના દ્રવ્યની અશુદ્ધતા. દ્રવ્યની અશુદ્ધતા એટલે દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, પણ એની ક્ષણિક અવસ્થા એટલે પર્યાય છે, એ પર્યાયમાં જે અશુદ્ધતા છે તે છોડવા લાયક છે. જ્ઞેય એટલે વિચારરૂપ અન્ય ષટદ્રવ્ય સ્વરૂપ ઉપાદે. જ્ઞેય શું છે? વિચારરૂપ અન્ય ષટદ્રવ્ય સ્વરૂપ અને પછી ઉપાદેયની વાત છે. વિચારરૂપ જે છે એ છ દ્રવ્યો છે, એ વિચારરૂપ એ જ્ઞેય છે, જેનો વિચાર આપણે કરી શકીએ છીએ એ ખ્યાલમાં આવે છે. એ છ દ્રવ્યો છે, એ જ્ઞેય છે. અને ઉપાદેય એટલે આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. ઉપાદેય શું છે? પોતાનું નિજ આત્મ સ્વરૂપ જે શુદ્ધ છે એ ઉપાદેય છે, આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. જો હેય છે એ ત્યાગરૂપ છે, જ્ઞેય છે એ વિચારરૂપ કહ્યું એટલે જાણવા જેવું છે, અને ઉપાદેય છે એ આચરણરૂપ છે. આચરણ કહો કે એ અનુસરવા યોગ્ય કહો કે એ શરણું કરવા યોગ્ય કહો, એ બધાનો અર્થ એક જ થાય છે, કે આશ્રય કરવા યોગ્ય કહો, એ બધા એકાર્થવાચક છે. એ બધા એકાર્થવાચક છે. એટલે ઉપાદેય એટલે આચરણરૂપ શું છે? પોતાના દ્રવ્યની શુદ્ધતા. એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ આચરણરૂપ છે, એ જ આશ્રય કરવા લાયક છે, એ જ ઉપાદેય છે. હવે એનું વિવેચન કરે છે કે ગુણ સ્થાનકના પ્રમાણમાં હે જ્ઞેય ઉપાદેય, હે જ્ઞેય અને ઉપાદેય રૂપ શક્તિ જ્ઞાતાની હોય છે. જેમ જેમ જ્ઞાતાની હે જ્ઞેય ઉપાદેય રૂપ શક્તિ વર્ધમાન થતી જાય તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ કહ્યું છે. એટલે કે એ જ્ઞાની જ્ઞાતા એ હેયને હે સમજે છે, ઉપાદેયને ઉપાદેય સમજે છે, જ્ઞેયને જ્ઞેય સમજે છે. એ ત્રણેયને બરાબર જેમ સમજતો જાય છે અને એમ જ એ પ્રવર્તતો જાય છે. જે છોડવા લાયક છે એને છોડે જ છે, અને જે જાણવા લાયક છે એને માત્ર જાણે છે, એને ગ્રહતો નથી, એના સંબંધીના એને એવા વિકલ્પ નથી કે એની એ પ્રાપ્તિ કરે. જે જ્ઞેય છે તે જ્ઞેય છે, જગતના બધા પદાર્થો એને જ્ઞેય તરીકે ભાસે, એમ નહીં કે એ સારા છે અને ખરાબ છે, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય અને એને લીધે થઈને પછી રાગ થાય ને દ્વેષ થાય એવું બધું નહીં. અને જે છોડવા લાયક છે તે છોડવા લાયક છે, એ પણ બરાબર જ છે. અને ઉપાદેય આચરણરૂપ પોતાનું શુદ્ધ દ્રવ્ય ત્રણેય કાળ રહેવાવાળું સ્વરૂપ એ ઉપાદેય છે. આમાં દ્રઢતા વધતી જાય, એમાં દ્રઢતા વધતી જાય એટલે એ શક્તિ વર્ધમાન થતી જાય, અને એમ થતાં એ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ કહ્યું છે. ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને આની દ્રઢતા વધારે હોય, અને પોતાના સ્વરૂપ શુદ્ધ સ્વરૂપનું આચરણ એટલે કે એમાં જ રહેવું એની દ્રષ્ટિ વધારે થવી એ વિશેષતાથી થતું જાય એમ 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 પાંચમું ગુણસ્થાન છે, સાતમું છે, એ પ્રમાણે આગળ એ વધતો જાય છે. એટલે ગુણસ્થાનની વૃદ્ધિ નો આ અર્થ કર્યો કે જેમ જેમ એ જ્ઞાતાની હે જ્ઞેય ઉપાદેય રૂપ શક્તિ વર્ધમાન થતી જાય તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય એમ કહ્યું છે. બહુ જુદી રીતે વાત કરી છે ડેફિનેશન, પણ મૂળ વાત જે છે એ બરાબર છે, બહુ સરસ રીતે મૂકી છે અહીંયા. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે ક્રિયા, ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે ક્રિયા. ક્રિયા તો આત્મા તરફની ક્રિયા, એ જ ક્રિયા, બીજી કોઈ ક્રિયા નહીં, જ્ઞાન ક્રિયા એ જ સાચી ક્રિયા છે. તેમાં વિશેષ એટલું કે એક ગુણસ્થાન વર્તી અનેક જીવ હોય તો તેમને અનેક રૂપનું જ્ઞાન તથા અનેક રૂપની ક્રિયા કહેવામાં આવે છે. એક જ ગુણસ્થાને બે જીવ હોય કે ચાર જીવ હોય તો દરેક જે છે એની દશા જુદી જુદી હોય, તેમને અનેક રૂપનું જ્ઞાન તથા અનેક રૂપની ક્રિયા કહેવામાં આવે છે. કારણ કે ભિન્ન ભિન્ન સત્તાના પ્રમાણે કરી જ્ઞાન ક્રિયામાં એકતા મળે નહીં, બધાની જ્ઞાન ક્રિયા એ જુદી જુદી હોય. જુદી જુદી એટલે એ આગળ પાછળ એ રીતે હોય કે કોઈને વિશેષ જ્ઞાનનો ઉઘાડ હોય, કોઈને ઓછો હોય. કોઈ વધારે સમય પોતાના સ્વરૂપમાં જતા હોય, કોઈ ઓછો સમય જતા હોય, એ રીતે જુદી જુદી. એટલે જાતીય જુદી નહીં, જાતીય તો એક જ છે, જ્ઞાન ક્રિયા તો એક જ છે કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી, એ જ એક જ્ઞાન ક્રિયા હોય. એક એક જીવ દ્રવ્યમાં અન્ય અન્ય રૂપ ઔદયિક ભાવ હોય, બધાના ઔદયિક ભાવ જુદા, પૂર્વે જેવા કર્મ કરીને આવ્યા છે તે પ્રમાણે ઉદયમાં જે આવે અને એની સાથે જે જોડાવાનું થાય તે ઔદયિક ભાવે જોડાવાનું કહેવામાં આવે છે. એટલે એક એક જીવદ્રવ્યમાં દરેક જીવદ્રવ્યને એનો ઔદયિક ભાવ જુદો જુદો હોય, અન્ય અન્ય રૂપે હોય. તે ઔદયિક ભાવ અનુસાર જ્ઞાનની પણ અન્ય અન્યતા જાણવી, પરંતુ વિશેષ એટલું કે એ સર્વ આત્મામાં કોઈ પ્રકારનું જ્ઞાન એવું ન હોય કે પર સત્તાવલંબનશીલ બની મોક્ષ માર્ગ સાક્ષાત કરે. કેમ કે અવસ્થા દશાના પ્રમાણમાં પર સત્તાવલંબક છે, પણ તેને તે મોક્ષ માર્ગ કહેતો નથી. તે આત્મા પર સત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા કહેતો નથી. પર સત્તાવલંબી જ્ઞાન એટલે પરના લક્ષ્ય થતું, પરના અવલંબન થી થતું જ્ઞાન, એ ખરેખર જ્ઞાન જ નથી, એ મોક્ષ માર્ગ નથી, એને પરમાર્થ કહેતા નથી. એટલે એ જે જ્ઞાની છે એને એવું પર સત્તાવલંબી જ્ઞાન હોય નહીં એવું એ માને પણ નહીં. જે જ્ઞાન હોય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. એ આલંબન એને પોતાના નિજ સ્વરૂપનું જ હોય, સ્વનું આલંબન હોય એ જ્ઞાન. સ્વના આલંબને થતું જ્ઞાન એટલે નિજ આત્મ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપના આલંબને થતું જે જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે. એ સ્વસત્તાવલંબનશીલ જ્ઞાન કહેવાય અને એ જ સાચું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. તે જ્ઞાનને સહકારભૂત નિમિત્તરૂપ નાના પ્રકારના ઔદયિક ભાવ હોય છે. તે ઔદયિક ભાવનો જ્ઞાતા તમાસગીર છે, પણ તેને કરતા ભોગતા કે અવલંબી નથી. એ ઔદયિક ભાવનો એ જ્ઞાતા છે, જાણનારો છે, પણ એનો એ કરતા થતો નથી કે ભોગતા થતો નથી. એ ઔદયિક ભાવને એ અવલંબતો નથી. જો ઔદયિક ભાવ પ્રમાણે એ પ્રવર્તન કરે, જેવો ઉદય વર્તે છે એ પ્રમાણે, તો પછી એનું જે જ્ઞાન જે છે એ જ્ઞાન બધું મિથ્યા ઠરે. એટલે એ એમ અવલંબતો નથી, એને એ જાણનારો છે. અને એવા ઉદય આવ્યા છે તો એ ઉદય સાથે જોડાણ થાય છે ત્યારે પણ એની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. જ્ઞાનીને તો દ્રષ્ટિ આત્મા તરફ જ હોય છે. સમ્યક દર્શન થયા પછીથી આત્માની જ મુખ્યતા વર્તે છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા, ત્યાં જ એ બીજા કાર્યોમાં પ્રવર્તતો હોય, ઔદયિક ભાવે વર્તતો લાગે આપણને, છતાં પણ એ ખરેખર તો ઔદયિક ભાવે વર્તતો જ નથી. કૃપાળુ દેવ હતા, સમ્યક દ્રષ્ટિ, એ હીરાનો વેપાર કરતા આપણને બહારથી દેખાય, પણ એ તો અંતરમાં પોતાના સ્વરૂપમાં જોઈએ. હીરાનો વેપાર તો થતો હોય તે થાય. એટલે દ્રષ્ટિ જે છે એ આત્મા તરફ રહે, અને છતાંય બહારના કામો એવા ઉદય આવ્યા હોય તો થાય. એટલે છતાં પણ એ પોતે એનો કરતા કે ભોગતા થતો નથી સિદ્ધાંત રૂપે, અને એની શ્રદ્ધામાં એને એનું કરતા ભોગતા પણ હોય નહીં. આ પ્રકારના ઔદયિક ભાવ સર્વથા હોય તો તેને અમુક ફલાણો ગુણસ્થાન કહીએ એમ કહેવું એ જુઠ્ઠું છે. એટલે ઔદયિક ભાવ પ્રમાણે કંઈ ગુણસ્થાન હોતા નથી એમ કહેનારે દ્રવ્યનું સ્વરૂપ સર્વથા પ્રકારે જાણ્યું નથી. ઔદયિક ભાવ પ્રમાણે ગુણસ્થાન નથી. ગુણસ્થાનની વાત આપણને જે જણાવી પહેલા એ પ્રમાણે હોય છે કે એની જ્ઞાનની શક્તિ એ રીતે વધતી જાય છે, જેથી કરીને એ હેયને હેય માને, જ્ઞેયને જ્ઞેય માને, ઉપાધેયને ઉપાધેય માને, અને માને શ્રદ્ધે, અને એવો જ એનો પુરુષાર્થ વધતો જાય, એનો જ્ઞાનનો ક્ષયોક્ષમ ઉઘાડ વધતો જાય, એમ એને ગુણસ્થાન આગળ વધતો જાય છે. એટલે એ વાત અહીંયા કરી છે કે આગળ પણ કહે છે કે કારણ અન્ય ગુણસ્થાનની તો વાત શું કહેવી. કેવડીઓને પણ ઔદયિક ભાવોનું અનેક પ્રકારપણું જાણવું, કેવડીઓને પણ ઔદયિક ભાવ એક સરખા હોય નહીં, અનેક પ્રકારે ઔદયિક ભાવ હોય. કોઈ કેવળીને દંડ કપાટરૂપ ક્રિયાનો ઉદય હોય ત્યારે કોઈ કેવળીને તે ન હોય. જો કેવળ જ્ઞાનમાં એવું છે કે જે શરીર જે હોય છે ને, એ ઋષભ વજ્ર નારા છે સહન, એવું જે સહનન મળે એ હવે આખી વસ્તુ જે છે એ નામકર્મ ની વસ્તુ છે. પણ એવું કોઈક કેવડીને ન પણ હોય, વજ્ર ઋષભ નારાજ સહનની જગ્યાએ ઋષભ નારાજ સહન કે જે રીતે હોય તે રીતે અમુક, તો કે કેટલાક કેવળી જે છે એ એવા હોય છે કે એ જન્મથી એ પરમ ઔદારિક શરીર કે લઈને આવ્યા ન હોય અને પછીથી એમને આગળ વધતા કેવળ જ્ઞાન થાય એટલે પરમ ઔદારિક શરીર થાય છે. હવે એને બદલે તીર્થંકરનો જીવ છે તો એ પહેલેથી પરમ ઔદારિક શરીર વગેરે લઈને જ આવ્યો હોય, એટલે એ ઉદય જે છે એ એક સરખા ન હોય. એટલે અહીંયા કહે છે કે કોઈ કેવળીને દંડ કપાટરૂપ ક્રિયાનો ઉદય હોય ત્યારે કોઈ કેવળીને તે ન હોય. એ પ્રમાણે કેવળીઓમાં પણ ઉદયની અનેક રૂપતા છે, તો પછી અન્ય ગુણસ્થાનોની તો વાત શું કહેવી. એટલે કેવળ જ્ઞાન થાય છે છતાં પણ જોઈએ તો એ તીર્થંકર અને બીજા કેવળીમાં આમ આત્માની દશાની રીતે જોવા જઈએ તો બંને તેરમા ગુણસ્થાને જ છે, છતાં પણ તીર્થંકર ભગવાનને જે અતિશયો હોય છે 34 અતિશયો વગેરે હોય છે એટલા અતિશયો કેવળીને નથી હોતા, એટલે એમને એ વસ્તુ ઉદયમાં હોતી નથી. એની વાત કહેવી છે. એટલે કેવળીને પણ જો આ ગુણસ્થાનની અંદર પણ એ પ્રમાણે અનેક પ્રકારે ઉદય હોય છે, ઔદયિક ભાવ એક સરખા એમના પણ નથી, તો પછી બીજાની શું વાત, બીજા અન્ય ગુણસ્થાનોની તો શું વાત કરવી. એ વાત અહીંયા સમજાવી. માટે ઔદયિક ભાવના ભરોસે જ્ઞાન નથી, ઔદયિક ભાવના ભરોસે જ્ઞાન નથી. જ્ઞાન સ્વશક્તિ પ્રમાણ છે, સૌ પર પ્રકાશક જ્ઞાનની શક્તિ, જ્ઞાયક પ્રમાણ જ્ઞાન, સ્વરૂપ આચરણ ચારિત્ર યથા અનુભવ પ્રમાણ એ જ્ઞાતાનું સામર્થ્ય છે. કયું સામર્થ્ય છે જ્ઞાતાનું, જ્ઞાનીને શું સામર્થ્ય છે કે સૌ પર પ્રકાશક જ્ઞાનની શક્તિ અને જ્ઞાયક પ્રમાણ જ્ઞાન, સ્વરૂપ આચરણ ચારિત્ર યથા અનુભવ પ્રમાણ. જ્ઞાયક પ્રમાણ જ્ઞાન, પોતે જ્ઞાયક છે અને એમ જ એને જ્ઞાન વર્તે છે. સ્વ પર પ્રકાશક જ્ઞાન શક્તિ તો બરાબર છે, એ તો આપણે સમજીએ છીએ. અને ત્રીજું અહીંયા લીધું છે સ્વરૂપ આચરણ ચારિત્ર યથા અનુભવ પ્રમાણ. જેમ જેમ આત્માનો અનુભવ વિશેષતાથી થતો જાય છે એ પ્રમાણે એની ચારિત્રની દશા પણ એ રીતે ઊંચી વધતી જાય છે. એટલે કે પેલા 25 પ્રકારના સમ્યક્ત્વના દોષોને એ દૂર કરે છે. સમ્યક્ત્વ આચરણ ચારિત્રમાં, સ્વરૂપ આચરણ ચારિત્રમાં એ બીજા જે દોષ જે છે બધાને દૂર કરે છે અને એ પ્રમાણે એનું ચારિત્ર હોય છે. પછી આગળ જતા તો એ દેશ ચારિત્ર લે છે અથવા તો પૂર્ણ ચારિત્ર લે છે, પાંચમું કે પછી છઠ્ઠું ગુણસ્થાન આવે છે. એટલે એ રીતે વાત અહીંયા કરવામાં આવી કે એ એના જ્ઞાનનું સામર્થ્ય છે. એ વાતનું વિવેચન ક્યાં સુધી લખીએ, ક્યાં સુધી કહીએ. તત્વ વચનાતીત ઇન્દ્રિયાતીત જ્ઞાનાતીત છે, તેથી આ વિચારો બહુ સા લખવા, શું લખવા. જે જ્ઞાતા હશે તે થોડું લખેલું પણ બહુ સમજશે, જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો પરંતુ સમજશે નહીં. આ વચનિકા જેમ છે તેમ યથાયોગ્ય સુમતિ પ્રમાણ કેવળી વચન અનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેને કલ્યાણકારી છે, ભાગ્ય પ્રમાણ. તત્વની વાત છે ને એ શબ્દોમાં બહુ આવી શકતી નથી, એમનું કહેવું એ છે. વચનાતીત છે અને ઇન્દ્રિયો દ્વારા એ વાત સમજાય એવી પણ નથી. એ અનુભવ ગમે વસ્તુ છે અને એને તો થોડું લખ્યું હોય એમાંથી એને પકડવાની છે ભાવને, અને એને એનું આચરણ એ રીતે કરવાનું છે. અને આ કેવળી ભગવાનની વાણીમાંથી આવેલી વાતના પ્રમાણે છે એમ એવું કહેવું છે અને કલ્યાણકારી છે. તો અહીંયા આ પરમાર્થ વચનિકા પૂરી થાય છે. હવે આજે થોડોક આગળ આપણે સ્વાધ્યાય લઈશું. પરિશિષ્ટ ચોથું, ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી, એ પણ બનારસીદાસજીએ લખેલી છે. ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી પરિશિષ્ટ 4, એમાં ઉપાદાન અને નિમિત્તની વાત કરવી છે અને ચૌ ભંગી વગેરેનો અહીંયા આમાં વિચાર કર્યો છે. તો એ વાત લઈએ કે પ્રથમ કોઈ પૂછે કે નિમિત્ત શું છે, ઉપાદાન શું છે, તો નિમિત્ત તો સંયોગરૂપ કારણ, ઉપાદાન વસ્તુની સહજ શક્તિ. વસ્તુની જે સહજ શક્તિ એને ઉપાદાન કહેવાય અને નિમિત્ત જે છે એ શું છે, સંયોગરૂપ કારણ છે. માટીમાંથી ઘડો બને તો એમાં ઉપાદાન શું છે, એ માટીની સહજ શક્તિ જે છે એની એવી યોગ્યતા, સહજ શક્તિ છે કે એમાંથી ઘડો બની શકે, એ સેન્ડમાંથી નથી બનતો. દરિયા કિનારેથી આપણે જે સેન્ડ લાવીએ એમાંથી ઘડો ના બને, માટીમાંથી બને, કેમ કે એની સહજ શક્તિ છે. એટલે એ ઉપાદાન કારણ છે. અને નિમિત્ત કારણ શું છે? તો પછી ઘડો બનાવનાર જે પણ હોય, કુંભાર હોય, ચાકડો હોય, જે બધું હોય, એ બધા સંયોગરૂપ કારણ છે, એ નિમિત્ત છે. એક દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન, બીજું પર્યાર્થિક નિમિત્ત ઉપાદાન. આપણે ઉપાદાન વિશે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા વખતે કરી ગયા છીએ કે ઉપાદાનના પ્રકાર વગેરે આપણે કરી ગયા છીએ. એટલે અહીંયા વાત લખી છે કે એક દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન છે અને બીજું પર્યાર્થિક નિમિત્ત ઉપાદાન છે. દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન વસ્તુમાં ગુણભેદ કલ્પનારૂપ છે અને પર્યાર્થિક નિમિત્ત ઉપાદાન વસ્તુમાં પરયોગ કલ્પનારૂપ છે અને તેની ચૌભંગી. હવે એની ચૌભંગી વિશે આપણને વાત કરે છે. આ ઉપાદાન તો આપણે જાણીએ છીએ કે દ્રવ્યાર્થિક ઉપાદાન હોય છે. પર્યાર્થિક ઉપાદાન એ રીતે છે કે આપણે ક્યારેક એને જેમ કે એક પર્યાય છે, પૂર્વની પર્યાય છે, એ ઉત્તર પર્યાયનું ઉપાદાન કારણ તરીકે લેવામાં આવે છે. એ ક્ષણિક ઉપાદાન છે, એ ક્ષણિક ઉપાદાન કહેવાય છે. અને મૂળ ઉપાદાન, મુખ્ય ઉપાદાન જે છે એનું દ્રવ્ય છે. અહીંયા તો ચૌભંગીની વાત લેવી છે ને એ સમજાવવું છે કે એ ચૌભંગીમાં કઈ રીતે ઉતારે છે એ વાત અહીંયા તો એમણે સમજાવી છે. કે છે કે પ્રથમ ગુણ ભેદ કલ્પનારૂપ ચૌભંગીનો વિસ્તાર કહીએ છીએ તે શ્રવણ કરો. જીવદ્રવ્યના અનંત ગુણ, સર્વગુણ અસહાય, સ્વાધીન અને સદાકાળ શાશ્વત છે. બધા ગુણ જે છે એ કેવા છે? એને બીજાની કોઈની જરૂર નથી, બીજાની મદદની જરૂર નહીં, પોતે પોતાના કારણે જ છે. સ્વને આધીન, સદા અને સદા શાશ્વત રહેવાવાળા છે. હવે એમાંના બે મુખ્ય ગુણની વાત અહીંયા કરે છે કે તેમાં મુખ્ય બે ગુણ પ્રધાન સ્થાપ્યા, એના ઉપર આપણે ચૌભંગીનો વિચાર કરીએ. તો બે મુખ્ય ગુણની વાત લેવી છે ને એટલે અહીંયા એક ગુણ જ્ઞાન ગુણ અને બીજો ગુણ ચારિત્ર ગુણ, એને લીધા. હવે એ બંને ગુણ શુદ્ધરૂપ ભાવ જાણવા, અશુદ્ધરૂપ પણ જાણવા અને યથાયોગ સ્થાનકે ગુણ સ્થાનકે માનવા તેનું વિવરણ. એ બંને ગુણોની ગતિ ન્યારી ન્યારી, શક્તિ ન્યારી ન્યારી, જાતિ ન્યારી ન્યારી અને સત્તા ન્યારી ન્યારી, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ. એ બંને ગુણની શક્તિ જુદી જુદી છે, એની ગતિ જુદી જુદી છે, જાતિ જુદી જુદી છે, સત્તા જુદી જુદી. હવે એનું અહીંયા વિવેચન કરતા કહે છે કે જ્ઞાન ગુણની તો જ્ઞાન અજ્ઞાનરૂપ ગતિ. એ જ્ઞાન ગુણ જે છે એ ઢંકાયેલો રહે છે ત્યારે આપણે એને એમ કહીએ છીએ કે એ અજ્ઞાનરૂપ છે. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એવો અર્થ નથી થતો, જ્ઞાનનો ઉઘાડો ઓછો હોય. એટલે એની પર્યાય તરફ જોવા જઈએ તો એ કઈ રીતે હોય કે એ અજ્ઞાનરૂપે હોય, મિથ્યા જ્ઞાનરૂપે હોય, વિપરીત જ્ઞાનરૂપે હોય. અને પછી એના ભેદ, જ્ઞાનના ભેદ પાડીને આપણે જોઈએ તો આપણે પાંચ ભેદ પાડીએ છીએ, મતિ, શ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ જ્ઞાન. અહીંયા વાત કરે છે કે જ્ઞાન ગુણની તો જ્ઞાન અજ્ઞાનરૂપ ગતિ, આ ગતિ તરીકે વાત લીધી એમણે. સ્વ પર પ્રકાશક શક્તિ અને જ્ઞાન સમ્યક જ્ઞાનરૂપ તથા મિથ્યાત્વરૂપ જાતિ, એ બે પ્રકારે જાતિ ગણી, કાં તો એ સમ્યક છે અને કાં તો એ મિથ્યાત્વરૂપ છે. મિથ્યાત્વ રૂપે છે ત્યારે પણ એ જ્ઞાન તો ખરું ને, ઊંધી માન્યતા હોય. તથા દ્રવ્ય પ્રમાણ સત્તા છે, એટલે જેટલું દ્રવ્ય છે એટલે આત્માના અસંખ્ય પ્રદેશ, તો અસંખ્ય પ્રદેશમાં એ વ્યાપેલું છે એટલે એની સત્તા કેટલી, તો દ્રવ્ય પ્રમાણ, જે આખા દ્રવ્યમાં એ વ્યાપેલું છે. એટલે ચારે વસ્તુ આ પ્રમાણે લીધી. જ્ઞાન ગુણની વાત કરી તેમાં જ્ઞાન જે છે એ જ્ઞાન અજ્ઞાનરૂપ ગતિ કહી, સ્વ પર પ્રકાશક શક્તિ અને સમ્યક જ્ઞાન અને મિથ્યાત્વરૂપ એમ જાતિ કહી, અને દ્રવ્ય પ્રમાણ સત્તા છે. પરંતુ એક વિશેષ એટલું કે જ્ઞાનરૂપ જાતિનો કદી નાશ થતો નથી, જ્ઞાનરૂપ જાતિનો કદી નાશ થતો નથી અને મિથ્યાત્વરૂપ જાતિનો નાશ સમ્યક દર્શનની ઉત્પત્તિ થતા થાય છે. આ તો જ્ઞાન ગુણનો નિર્ણય થયો. હવે ચારિત્ર ગુણનું એ પ્રમાણે વિવેચન કરે છે કે ચારિત્ર ગુણની સંકલેશ વિશુદ્ધરૂપ ગતિ, એ ચારિત્ર ગુણના એવા સંકલેશ પરિણામ હોય કે વિશુદ્ધ પરિણામ હોય એટલે એ ગતિ કહેવાય. સંકલેશ પરિણામો થતા હોય અથવા વિશુદ્ધ પરિણામ થતા હોય. સ્થિરતા અસ્થિરતારૂપ શક્તિ, નિશ્ચયથી ચારિત્ર જોઈએ તો આત્મામાં સ્થિરતારૂપ ચારિત્ર છે, એટલે એ જેટલી સ્થિરતા વધુ છે, જેટલી વધુ સ્થિરતા છે એટલું ચારિત્ર વિશેષ છે. એટલે સ્થિરતા અસ્થિરતા રૂપ શક્તિ, મંદ તીવ્ર રૂપ જાતિ અને દ્રવ્ય પ્રમાણ સત્તા છે. તેમાં એટલું વિશેષ કે મંદતાની સ્થિતિ 14મા ગુણસ્થાન પર્યંત હોય છે અને તીવ્રતાની સ્થિતિ 5મા ગુણસ્થાન સુધી હોય છે. આ મંદપણું અને તીવ્રપણું જે છે ને, એ અહીંયા આપણે એના આચ્છાદિતપણા પ્રમાણે કહી શકીએ, કર્મના આચ્છાદિત પ્રમાણ પ્રમાણે આપણે જે કહીએ તો કે તીવ્રતાની જે સ્થિતિ અહીંયા મૂકી છે એ 5મા ગુણસ્થાન સુધી હોય અને મંદતા જે છે એ 14મા ગુણસ્થાન સુધી હોય. આ તો જ્ઞાન ચારિત્ર બંનેના ગુણભેદ ન્યારા ન્યારા કહ્યા, જુદા જુદા પ્રમાણે કહ્યા. હવે એની વ્યવસ્થા, જ્ઞાન ચારિત્રને આધીન નથી, જ્ઞાન ચારિત્રને આધીન નથી અને ચારિત્ર જ્ઞાનને આધીન નથી, બંને અસહાયરૂપ છે, એટલે બેમાંથી કોઈને એકબીજાની મદદ છે એમ નથી. જ્ઞાન જ્ઞાનને કારણે છે, ચારિત્ર ચારિત્રને કારણે છે, એને એવી જ એ મર્યાદા બંધાયેલી છે. હવે ચૌભંગીનો વિચાર, હવે આમાં ચૌભંગી કઈ રીતે છે એ અહીંયા બતાવે છે, એ આપણે આજે લઈએ. ચૌભંગીનો વિચાર કે જ્ઞાન ગુણ નિમિત્ત અને ચારિત્ર ગુણ, આપણે આટલી જ્ઞાન અને ચારિત્ર ગુણની વાત પહેલા સમજાવી એ ભૂમિકા તરીકે, અને હવે એમાં ચૌભંગી જે છે એ અહીંયા બતાવવી છે. તો એમાં ચાર વસ્તુ લેવાય, આપણે લઈએ દાખલા તરીકે, પહેલેથી જ વાત હું તમને સમજાવું કે જેથી કરીને એ બહુ સહેલું પડે. આપણે એ અને બી બે વસ્તુને લઈએ અને બે વસ્તુના કોમ્બિનેશનો કરીએ, આપણે બે વસ્તુ જે લઈએ તો એ કઈ કઈ રીતે થઈ શકે એ વાત અહીંયા આમાં દર્શાવવામાં આવી છે, એના જેવું જ અહીંયા બતાવવામાં આવ્યું છે. કે એક વસ્તુ અહીંયા છે એને શુદ્ધ લીધી, એ જ વસ્તુને અશુદ્ધ લઈએ, એ જ રીતે બીજી વસ્તુ છે એને પણ શુદ્ધ લઈએ અને એને પણ અશુદ્ધ લઈએ, એટલે એ છે એ શુદ્ધપણે અને અશુદ્ધપણે, બી છે એને પણ શુદ્ધપણે અને અશુદ્ધપણે એમ લઈએ અને પછી એને આપણે ગોઠવીએ તો ચાર રીતે ગોઠવાય, એ પણ શુદ્ધ અને બી પણ અશુદ્ધ, એ પણ અશુદ્ધ અને બી પણ અશુદ્ધ, એ શુદ્ધ અને બી અશુદ્ધ અને બી શુદ્ધ ને એ અશુદ્ધ, એટલે એ ચાર રીતે આપણે લઈ શકીએ એ વાત અને સમજીએ, એટલે અહીંયા સમજણ પડશે. કે જુઓ, અશુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન બંને અશુદ્ધ. બીજું છે અશુદ્ધ નિમિત્ત પણ ઉપાદાન શુદ્ધ, અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. ત્રીજું, એમાં શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન, અને ચોથામાં બંને શુદ્ધ, શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. પહેલામાં શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન અને ચોથામાં શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન, એટલે પહેલાની અંદર બંને અશુદ્ધ, ચોથામાં બંને શુદ્ધ, જ્યારે બીજા અને ત્રીજામાં એક શુદ્ધ અને એક અશુદ્ધ. આ રીતે ચૌભંગી કરી હવે એ આપણને અહીંયાનું વિવેચન અહીંયા સમજાવે છે અને કહે છે કે સૂક્ષ્મ દ્રષ્ટિપૂર્વક દ્રવ્યની એક સમયની અવસ્થા લેવી, સૂક્ષ્મ દ્રષ્ટિપૂર્વક દ્રવ્યની એક સમયની અવસ્થા લેવી એટલે પર્યાય, સમુચ્ચયરૂપ મિથ્યાત્વ સમ્યક્ત્વની વાત ન લેવી. કોઈ સમયે જીવની અવસ્થા આ પ્રકારની હોય છે કે અહીંયા એક સમયની અવસ્થાની વાત લેવાનું કહ્યું છે, કેમ કે આ ચૌભંગી અહીંયા સિદ્ધ કરવી છે, દર્શાવવી છે, સમજાવવી છે ને, એટલે સમુચ્ચય એટલે બધાની વાત, આખા વખતની વાત નહીં લેવાની, એક સમયમાં શું હોય એનો આપણે વિચાર કરીએ. એટલે કહે છે કે કોઈ સમયે જીવની અવસ્થા આ પ્રકારની હોય છે, કોઈ એક સમય લઈએ આપણે દાખલા તરીકે, તો કે જેમાં જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર, એટલે જાણવારૂપ જ્ઞાન છે અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે. બીજા કોઈ સમયે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર, બીજા સમયમાં કોઈ બીજો સમય હોય એ વખતે એવું પણ બને કે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર, કોઈ વખતે એવું હોય કે ત્રીજું કે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર, અને ચોથી કોઈ વખત એવું પણ હોય કે અજાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર. જો હવે આપણે આને સમજીએ કે જે પહેલું કહેવામાં આવ્યું એમાં શું કહ્યું કે જાણ રૂપ જ્ઞાન, એટલે જ્ઞાન જાણવા વાળું છે અને વિશુદ્ધતા રૂપ ચારિત્ર છે, એટલે બંને શુદ્ધ લેવામાં આવ્યા, બંનેને શુદ્ધ લેવામાં આવ્યા. બીજાની અંદર શું કહ્યું, બીજામાં એમ કહ્યું કે અજાણ રૂપ જ્ઞાન, એટલે જ્ઞાન જે છે તે જાણવા વાળું નથી પણ ચારિત્ર છે તે વિશુદ્ધતા રૂપ છે, એની ચારિત્રની શુદ્ધતા લીધી અને જ્ઞાનની અશુદ્ધતા લીધી. ત્રીજો સમય જે લીધો, ત્રીજી વાત લીધી, એમાં શું આવ્યું, એ ત્રીજા સમયે એવું હોય કે જાણવા વાળું જ્ઞાન હોય પણ ચારિત્ર ચારિત્ર અશુદ્ધ હોય, સંકલેશ રૂપ ચારિત્ર હોય, જાણવા રૂપ જ્ઞાન અને સંકલેશ રૂપ ચારિત્ર, આ કોઈ ત્રીજા સમયની વાત કરી. અને કોઈ ચોથા સમયે એવું હોય કે અજાણ રૂપ જ્ઞાન, એટલે જ્ઞાન પણ નથી અને સંકલેશ રૂપ ચારિત્ર, એટલે બેમાંથી કંઈ પણ ન હોય, બેમાંથી એક પણ વસ્તુ ન હોય. હવે જીવનો વિચાર કરીએ તો જીવની આવી જ દશા હોય છે, આવી ચાર પ્રકારની દશા હોય છે, આને ચૌભંગી કહેવામાં આવે. જ્ઞાન અને ચારિત્ર અને આ પ્રમાણે જ દશા વર્તે. આપણે પહેલી દશાનો વિચાર કરીએ, બીજીનો, ત્રીજીનો, ચોથીનો, ચારેનો વિચાર કરીએ તો વાત તો એમ જ છે. જ્યારે એ જાણવારૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે તો એ સૌથી ઉત્તમ દશા છે, સારામાં સારી દશા એ છે. જાણવારૂપ જ્ઞાન છે અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે, એ સારામાં સારી દશા છે. એનાથી પછી ઉતરતી દશા જો કહેવી હોય તો જાણવારૂપ જ્ઞાન છે, જાણવારૂપે જ્ઞાન થયું હોય, અને સંકલેશ રૂપ ચારિત્ર હોય, એટલે ત્રીજી દશા જે આમાં મૂકી છે તે ત્રીજી દશા. એટલે એમાં શું છે કે જ્ઞાન છે તો પછી ચારિત્ર તો એ શુદ્ધ થશે. એટલે આપણે કહીએ છીએ ને કે જો ભાઈ સમ્યક દર્શન છે, એક વખત જ્ઞાન શુદ્ધ છે, માન્યતા બરાબર છે, સમ્યક છે, તો પછી ચારિત્રનો પુરુષાર્થ તો ઉપડશે, એટલા માટે એને એ કહેવામાં આવ્યું. અને બાકી તો પેલા જે છે એના પછી ત્રીજી કોઈ દશા હોય તો એમાં એમ કહેવાય કે ભાઈ શુભ ભાવ વર્તે છે, એટલે કે વિશુદ્ધતા રૂપ ચારિત્ર હોય પણ જ્ઞાન ન હોય, એ શુભ ભાવની દશા છે. એ બીજા નંબરની અહીંયા દશા મૂકી છે ને કે અજાણ રૂપ જ્ઞાન અને વિશુદ્ધતા રૂપ ચારિત્ર, એમાં તો શું છે કે શુભ ભાવ છે, એનો જ્ઞાન નથી અને ચારિત્ર છે તો શું કહેવાય, શુભ ભાવ કહેવાય. અને ચોથી દશા જે છે તો કનિષ્ઠ દશા છે, સૌથી ખરાબ દશા છે કે જેમાં જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, બેમાંથી કંઈ જ નથી. એ વાતને અહીંયા એ ચૌભંગી કહેવામાં આવી અને એ ચૌભંગી અહીંયા આપણને સમજાવી છે. એટલે જે સમયે જ્ઞાનની અજાણ રૂપ ગતિ અને ચારિત્રની સંકલેશ રૂપ ગતિ, તે જ સમયે નિમિત્ત અને ઉપાદાન બંને અશુદ્ધ, બંને અહીંયા જ્ઞાન નથી અને ચારિત્ર પણ સંકલેશ રૂપ બંને છે, ત્યારે શું કહેવાય, નિમિત્ત અને ઉપાદાન બંને કેવા છે, બંને અશુદ્ધ ગયા. જે સમયે અજાણ રૂપ જ્ઞાન અને વિશુદ્ધ રૂપ ચારિત્ર, ચારિત્ર વિશુદ્ધ રૂપ છે પણ જ્ઞાન જે છે તે અજાણ રૂપ છે, તે સમયે અશુદ્ધ નિમિત્ત, જ્ઞાનને નિમિત્ત કહ્યું છે અહીંયા અને ચારિત્ર જે છે એને ઉપાદાન કહ્યું છે. એ રીતે અહીંયા લઈએ તો તરત સમજાઈ જાય એવું છે કે જે સમયે અજાણ રૂપ જ્ઞાન અને વિશુદ્ધ રૂપ ચારિત્ર, તે સમયે અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. જે સમયે જાણરૂપ જ્ઞાન, જાણવારૂપ જ્ઞાન છે અને સંકલેશ રૂપ ચારિત્ર, તે સમયે શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. અને જે સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર, તે સમયે નિમિત્ત અને ઉપાદાન બંને શુદ્ધ. કેમ કે જ્ઞાન પણ શુદ્ધ છે અને ચારિત્ર પણ શુદ્ધ છે, એટલે બંને નિમિત્ત અને ઉપાદાન બંને શુદ્ધ છે. અહીંયા નિમિત્ત તરીકે જ્ઞાનને લીધું છે અને ચારિત્ર જે છે એને ઉપાદાન તરીકે લીધું છે. એ પ્રમાણે જીવની અન્ય અન્ય દશા સદાકાળ અનાદિકાળથી છે. આ પ્રમાણે જીવની દશા થાય છે. હવે એના વિશે વધારે વિવેચન કરશે તો એ વાતને આપણે આવતી વખતના સ્વાધ્યાયમાં આપણે લઈશું. આ ચૌભંગીનો આપણે ફરીથી આપણે થોડુંક પુનરાવર્તન કરી અને આવતીકાલના સ્વાધ્યાયમાં એ લઈ અને એને પૂરું કરીશું. એટલે આજે કોઈ પ્રશ્નો નથી લેતા, આજનો સ્વાધ્યાય આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.